महादेव्याक्षिरत्नम् शब्दजीतरवात्मजम् राजचन्द्रमहोन्वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार 20 जानेवारी 2008। श्रीमद् राजचंद्र वचनामृत जी, क्रमवार पत्र स्वाध्याय, पत्रांक 493 अपनो स्वाध्याय चालू छे। अनन्य शरणना आपनार एवा श्री सद्गुरुदेव ने अत्यंत भक्ति थी नमस्कार। शुद्ध आत्मस्वरूप ने पाम्या छे एवा ज्ञानी पुरुषोए नीचे कह्या छे ते छ पदने सम्यक दर्शनना निवासना सर्वोत्कृष्ट स्थानक कह्या छे। प्रथम पद आत्मा छे, જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે। અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે। બીજું પદ આત્મા નિત્ય છે, ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે। ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરી પદાર્થ છે, કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી। કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી માટે અનુત્પન્ન છે। અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં। ત્રીજું પદ આત્મા કરતા છે, સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે। આત્મા પણ ક્રિયા સંપન્ન છે, ક્રિયા સંપન્ન છે માટે કરતા છે, તે કરતા પણ ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે। પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે, અનુપચરિત એટલે કે અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે, ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે। ચોથું પદ આત્મા કર ભોગતા છે, જે જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી। જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે। વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદી કે અકષાયાદી જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે। તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે। સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક, જે શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાનીઓએ જે કહ્યા છે તેની કૃપાળુદેવ અહીંયા પ્રરૂપણા કરે છે। આ 6 સ્થાનક જીવને સમજાય તો આત્માની ઓળખ થાય, આત્માનો પરિચય થાય। અરૂપી અમૂર્ત પદાર્થની ઓળખ કરવી હોય તો એના લક્ષણથી એના ગુણથી ઓળખાય। અહીંયા આ 6 પદ દ્વારા આત્માની ઓળખાણ એના ગુણથી કરાવી છે। એ ગુણમાં અસ્તિત્વ ગુણ, નિત્યત્વ ગુણ, કર્તૃત્વ ગુણ, ભોક્તૃત્વ ગુણ અને મુક્તત્વ ગુણ આ બતાવ્યો છે। વિચાર વિના આ ગુણ અરૂપીના ગુણ પકડાઈ નહીં, કારણ કે ઇન્દ્રિયોનો વિષય નથી, એટલે ઇન્દ્રિય ગ્રાહ્ય આ વસ્તુ બની શકે એમ નથી। એટલે આપણે પણ પ્રયત્ન કરીએ કે આંખોથી, ક્યાંક કાનથી, ક્યાંક નાકથી, ક્યાંક સ્વાદથી પકડાઈ જાય આત્મા, તો એવું તો બનવાનું જ નથી, બનશે જ નહીં, કેમ કે વિષય નથી। વિષય છે વિચારનો, અતિન્દ્રિય પણ એને પકડવો છે અને આત્મા આપણા આત્મા, ભલે આપણને એનો પરિચય ન હોય તો પણ એનો જ્ઞાન ગુણ છે એ પ્રગટ છે. એ આપણે જાણીએ કે ન જાણીએ તો પણ એ છે. એ જ્ઞાન ગુણ જો ઉપયોગમાં લાવીએ, વિચાર દ્વારા જ્ઞાન ગુણનો ઉપયોગ ચાલે છે તો આત્માની ઓળખ થાય. ઓળખ થશે તો પરિચય થશે, અને પરિચય થાય આત્માનો તો જ આત્માની આરાધના, ઉપાસના અને સિદ્ધિ થાય. જ્યાં સુધી આત્માનું ઓળખાણ થયું નથી ત્યાં સુધી આત્માના નામે ગમે તે પ્રકારની કલ્પનાની આપણે આરાધના કરીએ તો એથી કરીને તત્વ પ્રાપ્ત થતું નથી. એટલે કૃપાળુદેવે તો આત્મસિદ્ધિની અંદર આપણને સૂત્ર આપ્યું કે જોજો, આત્માના નામે પાછા ક્યાંય આભાસમાં ચડી જતા નહીં. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. આત્મા સત છે, કોઈ સંયોગોથી ઉત્પન્ન થયો નથી, સ્વભાવે કરીને પદાર્થ છે, સત છે, અનુત્પન્ન છે, અસંયોગી છે અને અવિનાશી છે. એની ઉત્પન્ન થવાનું કોઈ કારણ નથી, એનો નાશ પણ કોઈ કાળમાં થઈ ન શકે. આવું સત એટલે જે ત્રણેય કાળે જેનું હોવાપણું છે તે પદાર્થ સત કહેવાય છે. આત્મા સત છે, ચૈતન્યમય છે. એનો એવો ગુણ કે એ ગુણ અને ગુણીની અભેદતા અને એકતા એટલી બધી છે કે ગુણ વિના ગુણી ન હોય અને ગુણી વિના ગુણ ન હોય. આ ચૈતન્ય સત્તાનો એનો પ્રત્યક્ષ ગુણ છે. કોઈ કાળે, કોઈ સમયે, કોઈ સ્થિતિની અંદર આત્મા આ ગુણથી રહિત નથી. ચૈતન્ય ગુણ એનો પ્રગટ છે, પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાન સદાય ઉપયોગી, સદા અવિનાશ. એનો જ્ઞાન ગુણ તો સતત છે, સદૈવ છે, સદા છે, ત્રણ કાળમાં પણ છે. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહી, કોઈ આભાસ એમાં છે નહીં. જીવને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એમાં આભાસ દેખાશે, એમાં આરોપણ થશે, આભાસથી આરોપણ થાય. આત્મામાં જુદું જુદું આપણે આરોપણ કરીએ, રૂપનો કરે કોઈ, કોઈ શબ્દનું કરે, કોઈ ધ્વનિનું કરે, જુદું જુદું આરોપણ થયા જ કરે. ત્યાં જીવ પોતાની કલ્પનાની મર્યાદાના કારણે આત્માની એ ઓળખ કરવા પ્રયત્ન કરે છે, એને જુદો જુદો ભાસ થાય છે. પણ આત્મા તો આ બધા ભાસથી પર છે. એ ભાસને કરનારો, સમજનારો કેના જાણમાં એ ભાસ આવે છે એ આત્મા છે. ખૂબ સૂક્ષ્મતાએ વિચારવું જોઈએ. આ છ પદનો પત્ર જેમ સ્પષ્ટતાથી વિચારાશે તેમ જીવનું ચૈતન્ય સ્વરૂપ ભાનમાં આવતું જશે. આપણે આજે એવી રીતે વિચારીએ છીએ કે બધું મભમમાં ચાલ્યા જ જાય છે, આત્મા આત્મા બસ સુખપાઠ થયેલા કરે છે અને બોલ્યા કરે છે. અમે જાણીએ આમ આત્મા આત્મા બોલીએ જાણે મોટા ધાર્મિક છે, બહુ જાણકાર છે. આ જ્ઞાનનો પણ એક અહંકાર આવી જાય છે. ઘણી સૂક્ષ્મતાથી જ્ઞાની પુરુષોએ કહ્યું છે એમાં વિચારની અંદર અનુપ્રેક્ષા કરીને એનો છેડો લેવા પ્રયત્ન કરો. નિર્વિકલ્પ અવસ્થા આવવી જોઈએ. આ સર્વાભાસ રહિત કહે છે એનો મતલબ શું? મને મારા આત્માની કલ્પનામાં તો કેટલા બધા ભાસ મેં જોડી દીધા છે, કેટલા આરોપિત કર્યા છે. એકેય આભાસ આત્મામાં નથી. હોય તો એ સુખાભાસ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખભાસ. આભાસ નહીં, ભાસ, સુખનો ભાસ, સુખનો પિંડ એ છે. એ સિવાયની જે કાંઈ છે, શબ્દ રૂપ વર્ણ ગંધ રસ પદ, આ બધા તો જડના લક્ષણ છે. અને જડ પદાર્થ ચૈતન્યથી તદ્દન ભિન્ન છે. જડનો એક પણ ગુણ ચૈતન્યમાં હોવાની સંભાવના નથી, ચૈતન્યનો એક પણ ગુણ જડમાં હોવાની સંભાવના નથી. આ બંને પદાર્થ તદ્દન ભિન્ન છે. ક્યારે આવી ભ્રાંતિ થાય, જેમ આત્માની અંદર આભાસ થાય છે, એમ જડમાં પણ આપણને આભાસ થાય છે. અજ્ઞાનનું આ પરિણામ છે. જડમાં ચૈતન્યનો આભાસ થાય છે. આ જાણી શકે, જાણવાનો ગુણ એ ક્યારેય જડ પદાર્થમાં ન આવે. કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, વેબસાઇટ, જે લેવું એ લ્યો ને, એમાં જેટલું પ્રોગ્રામિંગ થયું હોય એટલું જ થાય, એથી વધારે કાંઈ ન થાય. સ્વયં સ્ફૂર્ણા એની ન હોય અને એ થઈ શકે જ નહીં, કેમકે જળમાં એ ગુણ નથી. લાખ પ્રયત્ન કરે, હજી વિજ્ઞાનની જેટલી સદી 21 સદી ગઈ ને 21 સદી બીજી આવી હોય તો ભલે આવે, જળમાં ચૈતન્યપણું કદી ઉપજે નહીં. જળથી ચેતન્યો ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. આ કદી ન થાય અનંત કાળની અંદરનો આ જ્ઞાનીઓનો આ નિશ્ચય રૂપે આત્મસિદ્ધિમાં આ બધા સનાતન સિદ્ધાંતો આપ્યા છે. આ સત અને ઋતના સિદ્ધાંતો છે ભાઈ, કે જડ છે એ જડ છે, એમાં ચૈતન્ય સત્તાનો એક પણ ગુણ ઉત્પન્ન થવો સંભવિત નથી, અને ચૈતન્ય એ ચૈતન્ય છે, એમાં જડનો એક પણ ગુણ ઉત્પન્ન થવો સંભવિત નથી. એવી સરસ વાત મૂકે જ્ઞાની પુરુષે આ 6 પદના પત્રની અંદર આત્માને સાક્ષાત રથેડીમાં આપ્યો છે. ઓળખી લે તારા સ્વરૂપને. આ જો 6 પદ ઓળખાઈ જશે, નિજ સ્વરૂપનું ભાન થશે. પણ એ ઓળખવા માટે અનુપ્રેક્ષા જોશે. અનુ પાછળ અનુસરવું, ફોલો અપ, સતત ને સતત એ વસ્તુ જ્યાં સુધી એના શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એની પ્રેક્ષા કર્યા જ કરવી. જ્ઞાનથી પ્રેક્ષા, દિવ્ય ચક્ષુથી પ્રેક્ષા થાય એની. જ્યાં જ્યાં અહીંયાથી આગળ કાંઈ છે, આગળ કાંઈ છે, આગળ કાંઈ છે, હજી 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 નિર્વિકલ્પ શ્રદ્ધાન થઈને જ્યારે સ્થિર થાય, સ્થિરતા થાય, ત્યારે એ વસ્તુની ઉપલબ્ધિ થાય. આવું અનુપ્રેક્ષાનું બળ છે. આ અનુપ્રેક્ષાથી જ આ તીર્થંકરો પણ મુક્તિપદને પામ્યા. એવી ભાવનાના સૂત્રો જૈન દર્શનની અંદર અનંતા કેવડીઓએ આ સૂત્રો આપ્યા છે. જીવને કહ્યું છે કે બસ સૂત્રો અમે આપી દીધા છે, સૂત્રો શોધવાનો પ્રયત્ન હવે કરીશમાં, એટલે કરવાની જરૂર નથી. હવે તો એની અનુપેક્ષા કરીને એ સૂત્રોને આત્મસાત કરવાના છે. આપણું કામ તો કેટલું સરળ છે, માર્ગ કેટલો સરળ છે. એક સિદ્ધ થઈ ગયા છે એટલે આપણા માટે કેટલી બધી નિરાશ છે કે હવે સિદ્ધપુદની વસ્તુ કંઈ આપણે શોધવાની છે, માર્ગ શોધવાનો છે. તો માર્ગ શોધવાનો નથી, માર્ગ ઉપાસવાનો છે, માર્ગ આરાધવાનો છે. કેટલી બધી સરળતા થઈ ગઈ, માર્ગને આરાધના જ આપણા માટે મૂકી છે. આ 6 પદની અંદર કૃપાળુ દેવે ફરીથી આવા અનંતા શુદ્ધ સ્વરૂપને પામેલા જ્ઞાનીઓની વાત ફરીથી આજના યુગની અંદર આજનો મુમુક્ષુ એ વાતને પકડી શકે એવી ભાષાથી, એવા તર્કથી, એવા ન્યાયથી મૂક્યું છે. આમાં ન્યાય આપ્યો છે એક એકમાં. 4 પદની અંદર કહ્યું, આપણે 3 પદની વિચારણા કરી, કે આત્મા ભોગતા છે. આ એનું પદ આપ્યું, આત્માનું ઓળખાણનું લક્ષણનું એક પદ, કે આત્મા ભોગતા છે. કારણ ન્યાય આપ્યો, જે જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. કોઈ પણ ક્રિયા થાય તો નિરર્થક ન હોય, એનું કંઈ ને કંઈ પરિણામ થયા વિના રહે જ નહીં, ક્રિયા થઈ. એટલે જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. આ જ્ઞાનીઓનો અનુભવ, અનુભવથી આ દર્શન આપણને મળ્યું છે. આત્મદર્શન આત્માર્થીઓના અનુભવથી મળ્યું છે. એ કહે છે કે જે કંઈ આ કરવામાં આવે, જે કંઈ પણ કરવામાં આવે તો તેનું ફળ ભોગવવામાં આવે જ. કંઈ પણ થયું એટલે એનું ફળ થાય, એનું ફળ થાય એટલે કરનારો એ ફળનો અનુભવ કર્યા વિના રહી શકે નહીં. એનું પરિણામ એને સ્પર્શ્યા વિના ન રહીએ, અને જે કરે એને જ મળે. ક્રિયા અને ક્રિયાનો કર્તા અને ક્રિયાનું પરિણામ, અને આત્મા નિત્ય પરિણામી છે. નિત્ય પરિણામ થયા જ કરે છે, કારણ કે આત્મા અર્થક્રિયા સંપન્ન છે, એટલે કંઈ ને કંઈ ક્રિયા સહિત જ આત્મ પદાર્થ છે. હવે ક્રિયા સહિત પદાર્થ છે તો ક્રિયાને પોતાનું પરિણામ છે, અને તે પરિણામનો ભોગતા ક્રિયાનો કરતા આત્મા હોવાને કારણે આત્મા એ ક્રિયાનો ભોગતા છે, માટે આત્મા ભોગતા છે. ચોથું પદ, આત્મા ભોગતા છે એટલે આત્માએ જે કંઈ કર્મ કરશે એના ફળનો ભોગતા આત્મા થશે જ. માત્ર એક નહીંથી આપણે કંઈ એકના આત્મા કંઈ ભોગતા છે જ નહીં, આત્મા ભોગતા નથી. તો એ ક્રિયાનું ફળ ભોગવનાર કોણ કોણ ભોગવશે? વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું, જેમ ફળ થયા વિના રહેતું નથી તેમ કષાયાદી કે અકષાયાદી જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. ઉદાહરણ આપ્યું છે, ન્યાય આપ્યો છે, દ્રષ્ટાંત આપ્યો છે, અને દ્રષ્ટાંત અનુભવમાં આવે એવું આપ્યું છે કે વિષ ખાઈએ તો શું ફળ થાય? તો કે વિષનું ફળ થાય. સાકર ખાઈએ તો સાકરનું ફળ થાય, અગ્નિસ્પર્શ કરીએ તો અગ્નિસ્પર્શનું ફળ થાય, અને હિમસ્પર્શ કરીએ તો ફળ થયા વિના રહેતું નથી. કૃપાળુદેવે આ વાતને બહુ સરસ રીતે સમજાવ્યું છે. એની અંદર કહ્યું છે કે જો કોઈ કે ફળ તો કંઈ પ્રશ્ન કર્યો છે કે જીવને કર્મનો કરતા કહીએ પણ કર્મનો ભોગતા તો જીવ ન ઠરે, કારણ કે જડ એવા કર્મ શું સમજે કે ફળ દેવા માટે થઈને પરિણામી થાય. આને સારું દેવું છે, આને ખરાબ દેવું છે, તો એને એ જળ એવા કર્મો એ કેવી રીતે ફળ આપી શકે? એટલે ત્યાં વાત મૂકે છે કે ફળ દેનારો તો કોઈ બીજો છે. જીવ ફળનો ભોગતા છે પણ એ ફળનો આપનાર કર્મ નથી. જો આ અન્ય દર્શનની વાતને અહીંયા કૃપાળુદેવ લે છે કે કર્મ જળ છે એ જીવને શું ફળ આપી શકે? એ કેવી રીતે આપે? આને શુભ આપવું, આને અશુભ આપવું, આને સુખ આપવું, આને દુઃખ આપવું, આને અનુકૂળ આપવું, આને પ્રતિકૂળ આપવું, આને ઈષ્ટ આપવું, આને અનિષ્ટ આપવું, આ નક્કી કોણ જડ કરે? અને કર્મનો ભોગતા જીવ છે તો જીવ તો કર્મ ભોગવે છે, એમાં તો આ બધું છે, સુખ છે, દુઃખ છે, ઈષ્ટ છે, અનિષ્ટ છે, શુભ છે, અશુભ છે, આ બધું કોણ આપે છે? એટલે કોઈ કહે તો ઈશ્વર આપે છે. આ દેનાર કોઈક ઈશ્વરનું આરોપણ કરી દીધું, કોઈ શક્તિ મૂકી દીધી, કોઈ સત્તા મૂકી દીધી, કોઈ ઓથોરિટી આપી દીધી, કારણ કે જડ કર્મો કેવી રીતે ફળ આપે? તો અહીંયા કૃપાળુદેવે એનું સમાધાન આપ્યું છે કે જીવ અને ઈશ્વરનો સ્વભાવ ભેદ માનતા પણ અનેક દોષ સંભવે છે. બંનેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ તો બંને સમાન ધર્મના કર્તા થયા. તેમાં ઈશ્વર જગત આદિની રચના કરે અથવા ફળનું કર્મનું ફળ આપવાનું કામ કરે એ મુક્ત ગણાય, અને જીવ એકમાત્ર દેહાદીની સૃષ્ટિ રચે અને પોતાના કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરનો આશ્રય ગ્રહણ કરે એ બંધ ગણાય એ વાત યથાર્થ દેખાતી નથી. આખા જગતની રચના કરનાર ઈશ્વરને કાંઈ ન થાય અને જીવ એક થોડુંક કર્મ કરે અને પોતાને દેહ ધારણ કરવો પડે, એક દેહની સૃષ્ટિ રચે તો એને પાછું દંડ મળે ને એ આપનારોલો ઈશ્વર. તો આ તો એવું છે કે અપરાધી ન્યાય કરે એવું થયું કે ઈશ્વરે તો મોટો અપરાધ કર્યો છે, અમે તો એક દેહની સૃષ્ટિ મર્યાદિત સૃષ્ટિનું સર્જન કર્યું છે, તે તો આખા જગતનું સર્જન કર્યું છે, તો તને કોણ દંડ દે? અપરાધીને દંડની વાત મૂકે છે કૃપાળુદેવ, કહે છે આ બની શકે નહીં. એટલે ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો જ નથી. ઈશ્વરનું ને જીવનું સમાનપણું હોય તો બંને સમાન છે સત્તાએ, અને એક જગતની રચના કરે એને કોઈ દંડ ન આપે, અને એક જીવ પોતાના દેહની રચના કરે અને દેહની સૃષ્ટિ, નાનું એવું જગત, આપણું જગત કેટલું, આખા લોકની પાસે તો એક અંશ જેટલું પણ નથી, અને તોય આપણને દંડ મળે, કેમ કે તે તારી સૃષ્ટિની રચના કરી છે માટે તને સુખ ને દુઃખ મળે, શું કામ પણ એ બની શકતું નથી. એ કહે છે વળી જીવને વિશેષ ગમીએ, જીવ કરતા ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તો પણ એમાં ભેદ પડે છે, અને ઈશ્વર જો કર્મનો ફળ આપે તો એને સંસારી જીવો જેવી એની સ્થિતિ થાય. દેવાવાળો કોક તો હોય ને, દેવાનું કામ કરનાર, અને એ પણ એનું કામ ક્યાં સુધી ટકે? તો કે એનો દેહ હોય ત્યાં સુધી. તો દેહ તો વિનશ્વર છે, તો ઈશ્વરનો દેહ શાશ્વત ક્યાંથી આવ્યો? જો પુદગલનો દેહ ગણીએ તો દેહ વિનશ્વર છે, એ તો સિદ્ધાંત છે, કારણ કે એ તો એ દર્શનમાં પણ કીધું હોય કે કોઈનો દેહ અમર રહી શકતો નથી. તો આ ઈશ્વરનો ક્યાંથી રહીએ? આ બધાને ફળ દેવા માટે કેટલો વખત રહીએ? તો કે એ પણ ઈશ્વરનો પણ દેહ નાશ પામે અને તે મુક્ત થયે, કર્મફળ દાતૃત્વ ન રહે, તો પછી કર્મને ફળનો દાતા કોઈ રહેતો નથી. તો પછીના લોકોને મજા, પછી જેણે કર્મ કર્યા હોય કે ઈશ્વરનો દેહ ખતમ થઈ ગયો, હવે કોઈ દાતા રહ્યો નહીં. તો કે છે એ પણ એને ઈશ્વરને કર્મફળ દાતૃત્વ કહેવામાં આવે એ પણ દોષ છે, એમાં પણ એનું ઈશ્વરનું ઉત્થાપન થાય છે, સ્થાપના થતી નથી. એમ ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી. એટલે જગતમાં કોઈ નિયમ નથી. શુભાશુભ કર્મ ભોગવવાના, એટલે પ્રશ્ન કરે છે કે આ બધું કેવી રીતે થાય? પણ પદાર્થની અંદર કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. કર્મ એનો સ્વભાવ છે, પદાર્થનું જેવું બંધારણ થાય એવી એની અંદર જે પરિણામ આવે એ પરિણામ પોતાના સ્વભાવ અનુસાર જ થાય. જળ ચેતનના કાવ્યની અંદર કહ્યું, જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. તો પ્રત્યેક પદાર્થનું પરિણમન પોતાના સ્વભાવ અનુસાર થાય. એટલે કહું કે વિષ ખાઈએ તો વિષનું પરિણમન શું થાય? તો એનો જે સ્વભાવ છે એ જ થાય, બીજું કાંઈ ન થાય. ખાનારો ભલે ને શુભ ઈચ્છાથી ખાય, શુભ ભાવથી ખાય, અજાણતા ખાય, પ્રસાદી માનીને ખાય, ઝેરનો સ્વભાવ ઝેર જ છે અને સાકરનો સ્વભાવ સાકર છે. પરિણામ કયું મળશે? પદાર્થમાં જે ગુણ છે, પદાર્થની અંદર જે સ્વભાવ છે, એ જ પરિણામ મળે. કર્મ સ્વભાવે પરિણમે, એના સ્વભાવથી પરિણમન થશે એનું. કેમ કે પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન હોવાને કારણે કંઈ પણ થશે તો એની અંદરનું પરિણામ એમાંથી એના સ્વભાવ અનુસાર થયા વિના રહે નહીં. ફૂલ ખીલે તો સુગંધ ફેલાયા વિના રહે નહીં. કોઈ સારી વસ્તુ બનતી હોય તો વસ્તુ બની છે, બીજું કાંઈ નાખ્યું નથી, પણ સરસ મજાનો બાજુના ઘરની અંદર શીરો થયો અને આપણને ખબર પડી કે આજે એણે શીરો બનાવી લાગે છે, મિષ્ટાન કંઈક શ્વાસ આમ વાસ આવે છે,
એ સુગંધ એક દ્રવ્ય છે, જળ દ્રવ્ય છે, પણ સુગંધ એની અંદરનો વિશેષ ગુણ એ પરિણમિત થયા વિના રહેતો નથી. હિમનો સ્પર્શ કરીએ તો શું થાય? હિમસ્પર્શનું ફળ. અને અગ્નિસ્પર્શ કરીએ તો? અગ્નિસ્પર્શનું ફળ. તો કે છે કે આ તો સ્વભાવ છે. જીવે જેવી પ્રકારનું કર્મ બાંધ્યું છે, પૂદગલ વર્ગણા તો એવી જ હતી, એની અંદર ગંધ રસ રૂપ વર્ણ બધું છે, પણ એમાં કોઈ એક ગુણને ઉત્તેજિત કરનાર જીવે પોતાના ભાવનો નિમિત્ત આપ્યો. કષાય ભાવ આપ્યો કે અકષાય ભાવ આપ્યો? કષાય ભાવ આપવાથી, કષાય ભાવ આપવાને કારણે એ કર્મની અંદર એ પ્રકારનું પરિણમન આવે કે જે જીવને દુઃખનું નિમિત્ત, અશુભનું નિમિત્ત બનીને ઊભું રહે. એ તો એની સાથે જ છે. એ પૂદગલ વર્ગણા પાછી ગ્રહણ કોણ કરે છે? જીવ. એટલે કૃપાળુ દેવે તો કહ્યું છે, ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડ ધૂપ. જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મનો કરતા છે. અજ્ઞાનથી એને હિમનો સ્પર્શ કર્યો અને એને હિમનો અનુભવ થયો. એને અગ્નિનો સ્પર્શ કર્યો અને એને ઉષ્ણતાનો અનુભવ થયો, પેલામાં શીતળતાનો અનુભવ થયો. એને પદાર્થનો ધર્મ જાણતો નથી, પણ એને કર્યું અજ્ઞાનથી. બાળક છે, બાળ બુદ્ધિ હોય તો કરે, પણ પરિણામ આ નથી સમજતો. માટે પરિણામ ઓલું જે છે, હિમ છે એ ઉષ્ણ થાય અને અગ્નિ છે એ શીતળ થાય. કે છોકરો બિચારો કઈ જાણતો નથી, આને ક્યાં પરિણામ દેવું? છોકરો એ દાજે જેને જાણીને કર્યું હોય તોય દાજે, અને અજાણતા થયું હોય તોય દાજે. દાજવાનું પરિણામ કોણ આપે છે? એ જળ કર્મ. એ કેવું આપે છે? તો કે જેવો એનો સ્વભાવ છે એવું પરિણામ એ આપ્યા વિના રહે નહીં. પણ મેં આ હેતુથી એનો સ્પર્શ કર્યો તો કે મને એ ઊનું નહીં લાગે, તો તારું કંઈ એમાં હાલે નહીં. કેટલું સરસ ન્યાય આપે છે જગતની અંદર આ બે પદાર્થના સંબંધનો. ન્યાય કેવો છે કે ભાઈ જે કર્યું છે પદાર્થનો જે ગુણ છે એનું જ પરિણામ આવશે, એ સિવાય કે તારે વિપરીત જોઈતું હોય તો આવશે નહીં. કર્મ સ્વભાવે પરિણમે, અને કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. કર્મ ક્યાંય પોતાનો ગુણ ધર્મની બહાર તો કોઈ જતું જ નથી. કર્મને જ્ઞાન અને અજ્ઞાનના બે ભાંગા નથી, જીવને છે. આપણે પાછો પ્રશ્ન કરીએ તો જીવ શું કામ આમાં ગયો? તો જીવને જ્ઞાન અજ્ઞાનના બે પડખા છે. જે જ્ઞાન અવસ્થા જીવમાં છે એમાં એની સાથે અજ્ઞાન અવસ્થા છે. ચૈતન્ય છે ને, એટલે ચૈતન્ય જ્યાં સુધી સુપ્ત અવસ્થામાં છે ત્યાં સુધી એને અજ્ઞાનપણું વર્તે છે, અને અજ્ઞાનપણામાં એ પર પદાર્થમાં એક બુદ્ધિ કરે છે, એકત્વ બુદ્ધિ કરે છે, એને મોહનીય કહેવાય છે. મોહનીય થવું એટલે પરને પોતાનું માનવું, પોતા સમાન માનવા. આમ માની નહીં, પછી જુદા જુદા કર્યા કરે, ક્રિયા કર્યા કરે. એ ક્રિયાનું પરિણામ આવે તો પાછું જળ સાથે થયું હોય તો જળનું જ આવે, બીજું કંઈ આવે નહીં. તો કે જે કર્મ જળ છે તો શું સમજે કે મારે આને આ રીતે ફળ આપવું અથવા બીજા રીતે પરિણામ આપવું? પણ જીવ કર્મનો ભોગતા થવો સંભવતો નથી. તો કે જે ના, જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મનો કરતા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે. આ વાતને સમજવી હો બરોબર, પાછું વયું ન જાય. જીવનું અજ્ઞાન એ ચેતનરૂપ છે, જડ નથી. કોનું અજ્ઞાન છે? જીવનું. જ્ઞાનની અંદર સમ્યકપણું નથી. એ જે સ્વરૂપ વિકૃત રૂપ છે જ્ઞાનનું, વિપરીત રૂપ છે, એ જ અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાનની અંદર કાંઈ બે જુદા તત્વ છે, જુદા પદાર્થ છે, જુદા દ્રવ્ય છે. નહીં, એક જ ગુણ છે, પણ એ ગુણનું વિપરીત પરિણમંતે અજ્ઞાન અને એ ગુણનું સમ્યક પરિણમંતે જ્ઞાન. તો જીવે કશાય ભાવ કર્યો અથવા પર પદાર્થમાં એકતા કરી, પર પદાર્થમાં એકત્વ કર્યું, તદ્રુપતા કરી, એ જીવનું જ્ઞાન કે અજ્ઞાન? તો જીવનું પરિણમન અજ્ઞાનથી છે, જીવનું પરિણમન અજ્ઞાનથી. તો જે પરિણામ થયું એ ચેતન છે. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ, દ્રવ્ય કર્મ જળ છે પણ ભાવ કર્મ ચેતન છે. જો કર્મનો કરતા આત્મા કેવી રીતે, કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ વિના નિષ્પન્ન થતું નથી, અને જેવું ભાવ કર્મ એવું જ દ્રવ્ય કર્મ નિષ્પન્ન થાય, કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામ જીવ કરે તેનું ફળ થયા વિના રહેતું નથી. તો કષાયાદિ છે એ પણ જીવનો વિભાવ ભાવે અજ્ઞાન ભાવે થયેલું કર્મ છે, અને અકષાયાદિ છે એ પણ જીવનું જ્ઞાન ભાવે સ્વરૂપ ભાવે સ્વભાવ ભાવે થયેલું કર્મ છે. બંનેનું પરિણામ તો આવે જ. નિર્જરાણ મોક્ષ છે તો છૂટી. તો અહીંયા એ કહે છે કે જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મનો કરતા છે, તે અજ્ઞાન ચેતનરૂપ છે. મારું અજ્ઞાન છે, જડનું અજ્ઞાન નથી, એટલે ચેતનરૂપ છે. અર્થાત જીવની પોતાની કલ્પના છે, જેનું જેનું અજ્ઞાન છે એ પોતાની ગેરસમજણ છે, પોતાની અણસમજણ છે. કોઈનું અજ્ઞાન એ કોઈનું બની શકે? પોતાની સમજ પોતાની, અણસમજ પણ પોતાની, અને ગેરસમજ પણ પોતાની. જો આટલું પકડાઈ જાય ને તો જગતની અંદર આપણને કેટલાય ક્લેશનું કારણ ન રહે. આજે ક્લેશ સંક્લેશની જે પરંપરા ચાલે છે ને એમાં એમ માને છે કે કોકનું છે, કોકનું નથી. ગેરસમજ પણ આપણી, અણસમજ પણ આપણી, અને સમજણ પણ આપણી. સમજ પીછે સબ સરળ હૈ, બિનું સમજ મુશ્કેલ. ઉદેક ઉષ્ણ જેવો રે આ સંસાર રે, તેમાં સમજણ મોટું સાર રે. કેટલું સરસ નિષ્કુળાનંદજીના પદની અંદર કહ્યું છે કે ઉકળતા પાણી જેવો આ સંસાર છે, પણ એની અંદર એક સાર છે. જ્ઞાનીઓએ સાર તત્વ શોધી લીધું કે સમજણ એ મોટું સાર છે, અને આ સમજણ જ્યાં સુધી નથી ત્યાં સુધી આ સંસાર છે.
જીવ સ્વરૂપે સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવંત.
ગુરુએ મોક્ષ આપ્યો, શાસ્ત્રે મોક્ષ આપ્યો, દેવે મોક્ષ આપ્યો, બધાએ મોક્ષ આપ્યો, પણ આપ્યું શું? સમજાવ. અનાદિકાળથી જે અજ્ઞાન પરિણામ વિપરીતપણે પોતાનો ઉપયોગ પ્રવર્તતો હતો તે ચૈતન્યને સમ્યક કરે. જે જ્ઞાન અનંતકાળથી ભવહેતુરૂપ થતું હતું તેને જાત્યાંતર કરી સમય માત્રમાં ભવનિવૃત્તિરૂપ કર્યું એવા હે સમ્યક દર્શન તને નમસ્કાર. અનંતકાળથી જે જ્ઞાન બંધનું કારણ, સંસારનું કારણ, પરિભ્રમણનું કારણ, ગતિનું કારણ, જન્મ મરણનું કારણ, અનંત દુઃખનું કારણ, એ જ જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કર્યું, એ જ જ્ઞાન પણ એની જાતિ એનું રૂપ બદલાવી નાખ્યું, પરિવર્તિત કરી નાખ્યું, વિપરીતતાને સમ્યકતામાં ફેરવી નાખી, અજ્ઞાન જ્ઞાનમાં પરિવર્તિત થયું અને હવે ભવ નિવૃત્તિ રૂપ થયું. અત્યાર સુધી અનંત સંસારના અનુબંધ રૂપ થતું હતું, હવે સાનુબંધ થવા માંડ્યા, ભવની ઓછી થવા માંડી, કટ્ટી થવા માંડી, ભવ ઘટવા માંડ્યા. હવે તો એ અરે ભવચક્રનો આંટો નહીં, એ કેટ અડ્યું. હવે આંટા ઓછા થવા માંડ્યા કારણ કે હવે ફરવાનું વિપરીત થયું, જે રીતે જે ક્રિયાથી બંધાતો હતો એ જ ક્રિયાને જો ફેરવવામાં આવે, વિપરીત કરવામાં આવે, ઉલટાવવામાં આવે તો એ છૂટો થાય. બહુ સાદું, બહુ સરળ, આમાં કઈ મોટી ટેકનિકાલિટી છે? એટલી ટેકનિક જેને કંઈક છે તો કૃપાળુદેવે લખ્યું છે કે જે રીતે જે ક્રિયાથી જીવ બંધાતો હતો તે વિપરીત કરે એટલે છૂટે. તો તારે છૂટવું છે, છૂટવું છે. તો આ સમ્યક દર્શન આવીને આ સમજ જે છે એ આપણા જ્ઞાનની જે અવસ્થા છે વિપરીતપણાની, એને સમ્યકપણું પ્રાપ્ત કરાવે છે. અને એ શાસ્ત્ર આપે, એ ગુરુ આપે, એ દેવ આપે. આ ધર્મનું કામ છે. જીવની સમજને યથાર્થ બનાવવી એ કામ ધર્મનું, એ કામ ઉપદેશકોનું, એ કામ ગુરુઓનું, એ કામ આચાર્યોનું, એ કામ જ્ઞાનીઓનું, એ કામ સત્પુરુષોનું. બસ બોધ આપીને, બોધ એ આપે કે તારી સમજણ જગતના પદાર્થની, જગતના દ્રવ્યની એ તું સમજી લે. જગતના દ્રવ્યો પોતપોતાની રીતે ચાલે છે, એમાં નડતો હોય તો તારો એક અહંકાર છે, એક અહંભાવ છે. એ અહંભાવ તને નડે છે એટલે તું માને છે કે જગત મારી ઈચ્છા પ્રમાણે ચાલે, દરેક પદાર્થ હું ઈચ્છું એ પ્રમાણે પરિણામ આપે, અને હું ઈચ્છું છું એવું પરિણામ આવવું જ જોઈએ. બસ આ એનો સંઘર્ષ અનાદિકાળથી જગતના સત અને રૂત સાથે ચાલ્યા કરે છે. આ એનો અહમ છે. અહમની અંદર એક વાત એવી ઘૂસી ગઈ છે મગજની અંદર કે મારા ધૈર્ય પ્રમાણે કેમ કંઈ થાય નહીં, એને ફળ જોઈએ છે, કરવું છે એ પોતાની અણસમજણ પ્રમાણે. અને ફળ કેવું જોઈએ છે? માન્યતાનું, કે એમાં મુક્તિ જ થવી જોઈએ. અરે ભાઈ, અકસાય કર્યો તો ફળ કેવું આવે? તારે હિમનો સ્પર્શ કરવો છે, ઉષ્ણતા નહીં મળે. અગ્નિનો સ્પર્શ કરવો છે, તને શીતળતા નહીં મળે. તારે અમૃતનું પાન કરવું છે તો તને મૃત્યુ નહીં આવે, અમરતા મળશે. પણ વિષનું પાન કરવું છે તો તને એમાં મૃત્યુ જ મળશે, અમૃતતા નહીં મળે. એટલે વારંવાર આ ઋષિઓ આ સમ્યક સમજણને કેટલી સરસ રીતે કહે છે, અસતો મા સદગમય. કેવી પ્રાર્થના છે! એક શ્લોકની અંદર આપણી પ્રાર્થના છે આર્ય દેશની, અસતો મા સદગમય. હે પ્રભુ, મને અસતમાંથી સત તરફ લઈ જા. હું દેહ નથી, ચૈતન્ય છું, મને આ સમજ તો આપ. તમસો માં જ્યોતિર્ગમય. આ અજ્ઞાન રૂપી અંધકારમાં હું ડૂબું છું, મને જ્ઞાન એવી સમજ આપ. આ અંધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા. પ્રકાશ એ જ્ઞાનનું સ્વરૂપ છે અને અંધકાર એ અજ્ઞાનનું સ્વરૂપ છે. તમસો માં જ્યોતિર્ગમય. મને અજ્ઞાન છે એટલે હું પણ, અહમ જ્યાં છે ત્યાં અજ્ઞાન છે. હું પુરુષ છું, સ્ત્રી છું, વાણિયો છું, બ્રાહ્મણ છું, મિસ્ટર એક્સ છું, મિસ્ટર વાય છું, આ બધું પર્યાયના સ્વરૂપમાં તું છો એ તારું અજ્ઞાન છે. આ કર્મજન્ય પર્યાય છે. આપણું અત્યારનું વ્યક્તિત્વ કર્મકૃત વ્યક્તિત્વ છે. સ્વભાવકૃત વ્યક્તિત્વમાં જા અને પછી તું કે મારો શું ગુણ ને મારે હું શું કરી શકું. અત્યારે ખોટી સમજણના આધાર ઉપર અનેક પ્રકારના ક્રિયાકલાપ થઈ રહ્યા છે. તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યો માં અમૃતમ ગમય. આ મૃત્યુ છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચિય. સાહેબ, સમયે સમયે મૃત્યુ છે. વિભાવ એ મૃત્યુ છે, સ્વભાવ એ સંજીવની છે, અમૃત છે. મને તું આ મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જા, એ મારું પોતાનું સ્વરૂપ છે. એ પ્રકારે સમજણ જે આપે છે દેવગુરુને ધર્મ, અને એના બીજા પ્રતિકરૂપ આખા બધી પરંપરાઓ, એ બધી સમજણ આપે છે. એકવાર સમજણ મળી જાય બસ પછી તો પોતે સ્વયં પરમાત્મા સમાન જ છે, સિદ્ધ સમાન જ છે. જ્ઞાન જો જ્ઞાનના રૂપમાં આવી ગયો તો સિદ્ધમાં અને જીવમાં કોઈ ફેર નથી. પણ એક પાસે જ્ઞાન છે નિરાવરણ, અને એકની પાસે આવી અણસમજણ છે, ગેરસમજણ છે, એનો પિંડ બનીને બેઠો છે, એટલા આવરણ લઈને બેઠો છે. આ બંનેની સ્થિતિ સમાન છે, એક નિરાવરણ વાળો છે અને એક આવરણ વાળો છે. આ ગણ અણસમજણનું ગેરસમજણનું આવરણ છે. એટલે કે છે કે ભાઈ, અજ્ઞાનથી કર્મનો કરતા છે તે અજ્ઞાન ચેતનરૂપ છે, અર્થાત જીવની પોતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વેરીય સ્વભાવની સ્ફૂર્તિ થાય છે. જીવ ક્યાંય પણ પુરુષાર્થ કરે છે, પોતાનું વીર્ય દોડાવે છે, કંઈ પણ કરે છે, એ શેના અનુસાર કરે છે? તો પોતાનું જે અજ્ઞાન છે ને એના આધાર ઉપર. અજ્ઞાન એટલે પછી જે પોતે સમજતો હોય કે હું ઘણો ડાયો છું, હું ઘણું જાણું છું, એ પ્રકારે. પણ છે શું? હજી પોતાના સ્વભાવને જાણ્યા સિવાય સુધીનું બધું જ્ઞાન તે અજ્ઞાન છે. હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ. આ બધું અજ્ઞાન છે. જીવ બધી જ પ્રવૃત્તિ સંસારમાં કરે છે અનાદિકાળથી. કેટલો બધો પુરુષાર્થ કરે છે, કેટલો બધો પરિશ્રમ કરે છે, એ અજ્ઞાનજન્ય કે જ્ઞાનજન્ય? અજ્ઞાનજન્ય છે. એટલે કે છે કે જીવ પોતાની કલ્પનાને અનુસરીને પોતાની અંદર એક અનંત વીર્યનો ગુણ છે, એ વીર્ય સ્વભાવની સ્ફૂર્તિ કરે છે. અરે સાહેબ, આમ જુઓ, એરોપ્લેનની શોધ કરી, અંતરિક્ષમાં ગયા, અમે અહીંયા ગયા, ત્યાં ગયા, આટલી બધી શોધ, માણસે કેટલો પુરુષાર્થ કર્યો, આ માણસે આ દુનિયાની અંદર કેટલી બધી વસ્તુ ચમત્કાર સર્જી દીધા. આ બધી પ્રવૃત્તિ જ્ઞાનજન્ય કે અજ્ઞાનજન્ય? જવાબ દેવો આકરો પડે છો, કેમ કે અજ્ઞાન જેવું કહેવા જાય તો આપણને કે આપણે અજ્ઞાની થઈ જાય છે, પણ ખોટું પછી છે. હજી લોકસંજ્ઞામાંથી આપણે દૂર નથી ગયા. આપણે અંદર આટલું બધું થાય છે ને તમે કહો તો તમે બેવકૂફ છો, તમે કે આંખ બંધ કરી દો એટલે દુનિયા કેટલી પ્રગતિમાં છે. જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, એણે પોતાના આત્મ સ્વરૂપને જાણ્યું, એ બધા બંધના માર્ગ થયા એના, એમાં એને સ્વરૂપનો પ્રકાશ નહીં થાય. ગમે તેટલો શોધખોળ કરનાર વૈજ્ઞાનિક એના વીર્યની પરાકાષ્ઠા કરે તો પણ એને મરીને બીજો જન્મ થાય કે નહીં, એને એના જન્મ મરણનો અંત થાય? અવકાશ યાત્રા થાય પણ અંતર યાત્રા થાય નહીં. અને મુક્તિ અંતર યાત્રિત થાય કે અવકાશ યાત્રાથી થાય? આપણી મુક્તિ જેદી થવાની, આત્માની મુક્તિ, એ અંતર યાત્રાથી થશે કે અવકાશ યાત્રાથી થશે? આજે પણ આપણે બધા કલ્પનાની અવકાશ યાત્રામાં તો છીએ જ. ઓલો કદાચ સાચો સાચ ગયો હશે તો આપણી કઈ અવકાશ યાત્રા કઈ જેવી તેવી નથી. આપણી એ ગેરસમજ ઓછી છે. કલ્પના છે એ અવકાશ યાત્રા નથી તો શું છે? એટલે કે છે કે જીવ પોતાની કલ્પનાને અનુસરીને તેના વીર્ય સ્વભાવની સ્ફૂર્તિ થાય છે, અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે, અને તેથી જડની ધૂપ એટલે દ્રવ્ય કર્મરૂપ પૂદગલની વર્ગણાને તે ગ્રહણ કરે છે. આ પૂદગલ વર્ગણા જે છે લોકમાં પડેલી છે, એની અંદરના અનેક પ્રકારની વર્ગણાના જ્ઞાનીઓએ ભાગ પાડ્યા છે. આઠ પ્રકારની મુખ્ય વર્ગણાઓ, જેમ કર્મ આઠ પ્રકારના છે એમ વર્ગણાઓ આઠ પ્રકારની: આહાર વર્ગણા, ભાષા વર્ગણા, શ્વાસોશ્વાસની વર્ગણા. આ બધા વર્ગણાના દ્રવ્યો એ પરિણમન થયા કરે પોતાની રીતે, એમ અહીંયા એક પૂદગલ વર્ગણા છે, કારમણ વર્ગના કે પૂદગલનો એક સમૂહ છે, એનું સ્વરૂપ કેવું છે? કારમણ વર્ગણા. એ કારમણ વર્ગણાના પૂદગલના પરમાણુઓ એમને પડ્યા છે બધા. હવે એનું કર્મ બંધાય છે, એ કર્મ બંધાવવામાં એક નિમિત્ત જીવે આપ્યું. શું આપ્યું? કષાય ભાવ પોતાનો આપ્યો. કષાય આદિ કે અકષાય આદિ કીધું ને એમ, એ ભાવ હતો. હવે કર્મ બંધાઈ ગયું, એ પૂદગલ વરગણાનું સ્વરૂપ કારમણ વરગણામાંથી એમાં કર્મ બંધાયું. તો કર્મને પછી એ જાય ક્યાંય, એ રહે ક્યાં? એ આત્મા જેને જ બાંધ્યું છે આત્માના પ્રદેશ સાથે આવરણ તરીકે જોડાઈ જાય. પણ એને ગ્રહણ કોણે કર્યું? જો એમાં પણ કંઈ ગુણ નથી, સ્ફૂર્ણા કોની છે? જીવની. સ્ફૂર્ણા એ કર્મ થયું તો પણ એમાં એ સ્ફૂર્ણા પૂદગલ વર્ગણામાં એવી કોઈ સ્ફૂર્ણા નથી કે જીવને ચોંટે, અને એ જો ચોંટતા હોય તો જગતમાં કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં. કેમ કે તો સિદ્ધના જીવને પણ ચોંટે, કેમ કે ગુણ જીવ કર્મણ વર્ગણાનો તમે કીધો તો વર્ગણા જોરદાર છે, સિદ્ધને ચોંટે, મને ચોંટે, સંસારીને ચોંટે એવું થોડું છે, પણ ના, ન ચોંટે. ગ્રહણ કરીએ છીએ, કર્મ જીવ ગ્રહણ કરે છે. એટલે 511માં કૃપાળુ દેવે કહ્યું કે આ જીવ સમયે સમયે અનંત કર્મનો વ્યવસાય છે. વ્યવસાય એટલે શું? ખરીદે ને વેચે, વેપારી. વેપારી ખરીદે ને વેચે, પણ વેચે ક્યારે? ગ્રહણ કરે. એમને થોડું વેચાય છે. તો એટલો સરસ મજાનો ન્યાય બતાવ્યો છે કૃપાળુ દેવે કે ગ્રહણ કરે જળ ધૂપ, જળની ધૂપ એટલે કે દ્રવ્ય કર્મરૂપ પૂદગલની વર્ગણાને તે ગ્રહણ કરે છે. ઝેર અને અમૃત પોતે એમ સમજતા નથી કે અમે ખાનારને મૃત્યુ આપીશું કે અમરત્વ આપીશું, પણ એ તો પોતાના સ્વભાવ અનુસાર ગ્રહણ કરનાર પ્રત્યે જેમ તેનું પરિણમનું થાય તેમ જ એનું પરિણમન થાય છે, અને એનું પરિણમન થતાં એ ગ્રહણ કરનારને એનું ફળ ભોગવવું પડે છે. ઝેર પીધું તો ફળ ભોગવવું પડશે, સાકર ખાધી તો ફળ ભોગવવું પડશે, હિમસ્પર્શ કર્યો તો ફળ ભોગવવું પડશે, અગ્નિસ્પર્શ કર્યો તો ફળ ભોગવવું પડશે. એમ તે પૂદગલ વર્ગણાને ગ્રહણ કરી કર્મના રૂપમાં કસાઈ નાખીને જીવે ગ્રહણ કરી છે તો ફળ ભોગવવું પડશે. કોણે ગ્રહણ કર્યું? જીવે. શું ગ્રહણ કર્યું? કર્મ. આ અનુપચરિત વ્યવહારથી એટલે કે પ્રત્યક્ષ વિશેષ સંબંધથી અનુભવમાં આવે એ રીતે. ત્રીજા પદમાં આપણે કીધું ને કર્તા કોણ છે? જીવ છે. કોણે ગ્રહણ કર્યા? જીવે. સાહેબ પણ કોણે વેચ્યા અમે ખરીદ્યા એટલે? ના, તું તો મેન્યુફેક્ચરર છો, તે ઉત્પન્ન કર્યા, તે ઉત્પન્ન કર્યા. પૂદગલ વર્ગણામાં કર્મનું બંધારણ હતું નહીં, અને એને કસાય ભાવ આપીને મિથ્યાત્વના કારણે, કસાય ભાવ તો પછી ગયો, તારામાં મિથ્યાત્વ હતું અને બીજું અવિરતિનો એક અપલખણ હતું. તું પ્રત્યાખ્યાન થયા નહીં, વિરતિ ધર્મના પચકાણ તે લીધા નહીં. આ બધું અને કદાચ જાણતો હતો તો પ્રમાદનો કોઈ પાર નહોતો, અને એમાં કસાયનો ધોધ છૂટી ગયો, કસાય એ લાગી ગયો, અને એને કારણે ભોગવવા માટે યોગ તો તે ધરી જ રાખ્યા છે. અયોગી ક્યાં થયો છું? કેમ કે કર્મ ભોગવવા માટે નો કર્મ જરૂરી છે, અને શરીર છે એ નો કર્મ છે. હવે જ્યારે જ્યારે આ જીવ વેપાર કરે છે અજ્ઞાનનો, ત્યારે શરીર તો છે જ, એટલે યોગ તો છે જ, એટલે કર્મબંધના પાંચેય કારણો મિથ્યાત્વ વિદ્યમાન છે, અવિરતિ છે, પ્રમાદ છે, કસાય છે અને યોગ છે. જેમ મુક્તિ માટે પાંચ સમવાય છે, એમ આ બંધ માટે આ પાંચ કારણ છે. ઓલા પાંચ સમવાય ભેગા કરવાના છે, અને જેવા પાંચ ભેગા થાય એવી જીવની મુક્તિ, એમ આ પાંચે પાંચ બંધના કારણોથી પણ નિવૃત્ત થવાનું છે. વિરમણથી શરૂ થાય અને વિરક્તિથી પૂરું થાય, એ વિરમણ મિથ્યાત્વ વિરમણ, અવિરતિ વિરમણ, પ્રમાદ વિરમણ, કષાય વિરમણ અને યોગ વિરમણ, એવી રોજે રોજની પ્રતિક્રમણ દ્વારા જીવના અજ્ઞાનની આલોચના કરવાની છે. તો કે છે પરિણમન થાય છે એટલે જીવમાં શુભાશુભ કર્મ પણ પરિણમે છે, કારણ કે તે એ શુભાશુભ કર્મનો કરતા જીવ છે, એ સ્પૂર્ણ જીવની છે. માટે જીવ એ ક્રિયાનો કરતા હોવાને કારણે એમાં કહ્યું છે કે તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય, માનો કે આપણે કંઈ થાય જ નહીં, એમાં જળ કર્મ કદાચ ગ્રહણ કરી લીધા ભૂલથી, તો શું ફળ થાય? ન થતું હોય, આ તો બધી ન્યાય છે. ન્યાયની અંદર અનેક પ્રકારની સંભાવના આવે કે સાહેબ એમાં એ ન થાય, તો કે ન થતું હોય તો હવે જ્ઞાની એક સામે ન્યાય બીજો આપ્યો છે કે એક રાખ અને એક રાજા, એ બેની અંદર જે ભેદ છે એ થવા ન જોઈએ. કેમ કે જન્મનું કારણ કર્મ. હવે બંને મનુષ્ય છે, મનુષ્ય ગતિમાં એમનો જન્મ થયો છે, બંનેમાં મનુષ્ય દેહ છે, તો એક સમૃદ્ધ છે અને એક ભિખારી છે. મનુષ્યપણું બંનેમાં સમાન છે, જીવ તત્વ બંનેમાં સમાન છે, કર્મને કારણે એને દેહ છે, ગતિ છે, જન્મવું થયું છે, છતાં એક રાજા થયો અને એક રાખ થયો. આ બે, આ ભેદની અંદર આ કયું કારણ? જીવત્વ સમાન, મનુષ્યત્વ સમાન, પાંચે ઇન્દ્રિયો સમાન, તો આ શું? આનું કારણ શું? આવું ચિત્ર વિચિત્રપણું કેમ? એક મા બાપના બે દીકરાઓમાં એક સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ થઈ શકે એટલી બધી બુદ્ધિમત્તા, અને બીજો બેવકૂફ. એક દુનિયાભરને ચકાચોંધ કરી શકે એવા ઉપદેશ ભાષા વક્તૃત્વ વાળો, અને બીજો બોબળો. એક પર્વતની છલાંગ મારી દે એવો, અને બીજો પંગુ પોલિયો થયો હોય, ચાલી પણ ન શકે. આ જ સંતાનોની અંદર, એ જ ગોત્રમાં આવ્યા બધા, એક કુટુંબની અંદર આવ્યા, આ ભેદ કેમ? એક કરોડો કમાય, એકને ખાવા પીવાના પણ સાંસા. આવી જગતની અંદર ચિત્ર વિચિત્રતા, કોઈ લોજિક કામ ન કરે, જનરલ લોજિક ચાલે. આ મૂડીવાદીઓ આમ છે ને, લેબર આમ છે ને આ છે, પણ લેબરના ઘરની અંદર બે અસમાનતા છે, એનું શું કરવું? અને મૂડીવાદીઓ પણ બધા સુખી નથી, એનું શું કરવું? વિચિત્રતા સમજાતી નથી, બિયોન્ડ રીઝનિંગ પકડાતી નથી. જ્ઞાનીઓ કે છે વિચાર કર, કારણ કે સ્થૂળ પદાર્થને જોવાને ટેવાયેલું આ જગત અજ્ઞાનથી વસ્તુનો નિર્ણય કરે છે. પણ આની સૂક્ષ્મતામાં આ બે જીવ વચ્ચે ભેદ શું? જીવત્વ એક, મનુષ્યત્વ એક, દેહ એક, ઇન્દ્રિયો એક, બધું સરખું, ભેદ શું? કર્મનો ભેદ. કર્મનો ભેદ, એની પૂર્વ કર્મ એકના અને બીજાના બેની પ્રકૃતિમાં જમીન આસમાનનો, એક ભોગી વિલાસી અને એક સંયમી, એક જ ઘરની અંદર. આના આ પ્રકારના અનાચાર છે, અને આ પ્રકારની આની તપસ્વીતાનો કોઈ પાર નથી. આવા ભાવોનું પરિણમન, આટલો બધો ભેદ કેમ? સંસ્કાર એક જ છે, એક જ માને ધાયવા છે, દૂધ એક છે, આહાર એક છે, વાતાવરણ એક છે, પણ આટલી બધી જબરજસ્ત અવસ્થા બદલ થાય છે કેમ? તો આ જે ચિત્ર વિચિત્રતા છે, એ ચિત્ર વિચિત્રતા એનું શુભાશુભ કર્મનો ભેદ છે. એકને કોઈને શુભ કર્મનું અત્યધિક પણું છે, બીજાને અતિ અલ્પ પણું છે. એના કર્મ વાંકા, એને એના ભાગ્યનો દોષ આપણે જેને કહીએ એ પ્રકારનો. જ્ઞાની પુરુષ કહે છે, આ વાતને બરોબર પકડી લઈએ, કહે છે કે જે કંઈ ક્રિયા થાય તે નિરર્થક નથી, અને આ જીવ એનું સ્વરૂપ ભાવ સ્વરૂપ હોવાને કારણે પ્રત્યેક સમયે એ ભાવ ક્રિયા કરે છે કે નહીં એ નક્કી કરે છે. પ્રત્યેક સમયે શ્વાસે શ્વાસે એની ભાવ ક્રિયા ચાલે છે કે નહીં ચાલે. હવે એ ભાવ કશાય ભાવ છે કે અકશાય ભાવ છે? જો કશાય ભાવ હશે તો મોહનીયનું પરિણામ છે, રાગ દ્વેષ હશે, હર્ષોકના પરિણામ હશે. તો આ બધા જે ચિત્ર વિચિત્ર ભાવ છે, એ ક્રિયા છે, એનું પરિણામ થાય કે ન થાય? એ પરિણામ એનું થયા વિના રહેશે. એટલે કે છે કે એ ક્રિયા કરનાર એનો કર્તા તરીકે, એટલે ત્રીજા પદની અંદર એક સરસ વાત મૂકી હતી. એ કહ્યું હતું કે ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે. એ કર્તા છે એટલે એનું ભોગતા પણ જ બતાવે છે કે જે એનો કર્તા છે એ જ એનો ભોગતા થઈ શકે, બીજો થઈ શકે નહીં. તો એક મકાનનો માલિક છે ને એક નથી, તો મકાનના માલિકનું ભોગતાપણું આપણને સમજાણું, પણ એ ભોગતાપણું ક્યારે થયું? એ કર્તાપણું એનું હતું તો થયું. માટે જ્ઞાની પુરુષ કહે છે કે ઉપચારથી એ કેટલી બધી વસ્તુનો કર્તા છે જે ભોગતાપણું અત્યારે દેખાય છે. ચોથા પદમાં એ સાથો સાથ જ છે આ એનું ભોગતાપણું. આપણું ભોગતાપણું, કોઈને મકાન છે ને કોઈને નથી, કોઈને પરિગ્રહ ઓછો છે કોઈને વધારે છે, કોઈની પાસે અનેક પ્રકારની સમૃદ્ધિ સંપત્તિ નામ યશ પદવી આ બધી જ વસ્તુ છે, જુદી જુદી છે. એ કેટલો બધો આ અઢળક યશનો ભોગતા છે અને આનો કોઈ ભાવ નથી પૂછતું, કોઈની પ્રશંસાનો કોઈ પાર નથી. તો આ બધી જ વસ્તુનો કરતા ભોગતાપણું છે, તો એનું ભોગતાપણું શું બતાવે છે? કે એનું એ કરતાપણું છે. આ બધા ઉપચારથી એણે કરેલા છે એનો અત્યારે ભોગવટો કરી રહ્યો છે. તો મને પ્રાપ્ત થયેલું પદાર્થ ઓછો કે વધતો, અનુકૂળ કે પ્રતિકૂળ, એ મારું ભોગતાપણું છે જેને હું સુખ અને દુઃખ એમાં વિભાજિત કરું છું. સુખ દુઃખની જ્યારે જનરલ વાત થાય છે ત્યારે એ વાત આ સંસારના પદાર્થોની અલ્પ કે અધિકતા, અનુકૂળતા કે પ્રતિકૂળતા, સાતા કે અસાતા, એના આધાર ઉપર જગતમાં સુખ દુઃખની વાત છે કે આ ભાઈ બહુ સુખી અને આ ભાઈ બહુ દુઃખી. એ સુખ અને દુઃખની અપેક્ષા, એ પદાર્થના ભોગવટાની અપેક્ષાએ એનો વિચાર થાય કે બધા બહુ સારી સ્થિતિમાં છે. તો એ ઉપચારથી એનો કરતા હતો, એણે કંઈ બનાવ્યું નથી એટલે એનો ભોગતા છે, અને ભોગતા છે કારણ કે એને એ પ્રકારની એને એક કર્મ એવી ક્રિયા એવા ભાવ સાથે કરી હતી અને એના ઉપર પ્રારબ્ધ એનું શુભ અને અશુભ બંધાયું. તો કર્મ શુભ હોય કે અશુભ હોય, જેવું હોય એવું પરિણામ આપે, અગ્નિનું કે હિમનું, વિષનું કે અમૃતનું. પછી આ બધી વસ્તુ સ્વભાવ ઉપર ગઈ, વસ્તુ પોતાના સ્વભાવ પરિણમન થશે. કોઈનું આપણે અશુભ ચિંતવ્યું હશે તો પરિણામ શું આવશે? અશુભ થશે, દુઃખની અનુભૂતિ મળશે, વેદના મળશે. એટલે જગતની અંદર ન્યાય આપ્યો, વસુંધરાનો ન્યાય, જેવું વાવો એવું, જેવી કરણી તેવી ભરણી. આ ભોગતાનો નિયમ કે તને ભોગતા પણ ત્યારે જ મળ્યું છે કે સામે તારું કર્તવ્ય પણ છે. જો કરતા પણ ન હોત તો ભોગતા પણ ન હોત. જો કોઈ દી કોઈ દિવસ કોઈને આપ્યું ન હોત તો તને કાંઈ મળત. આખો ધર્મનો મહિમા આ વિજ્ઞાન, વિતરાગનું વિજ્ઞાન, આત્મા કર્મનો ભોગતા છે. આત્મા કર્મનો ભોગતા છે. આ ભોગતામાં અત્યારે સંસાર છે. આ ભોગતામાં આપણને શું મળ્યો છે? સંસાર. અને સંસારનો આપણે ભોગતા છીએ. એ સંસારમાં બે પ્રકારના કર્મો છે, શુભ ને અશુભ. પણ આપણે અકસાય ભાવે કર્યું હશે તો એનો ભોગતા બનીએ. એ ભોગતા કયું આવે? આપણું મોક્ષ પદ. કેમ કે મોક્ષનો મુક્તિનો કરતા પણ જીવ થાય. માટે આત્મા ભોગતા છે. એ બહુ મજાનું છે કે હું મોક્ષ પદ ક્યારે ભોગવીશ, અનંત સુખ હું ક્યારે ભોગવીશ? તો કે જ્યારે એનો કરતા થાય ત્યારે. ત્યાં સુધી તું કઈ ભોગતા નથી. વિશેષ અવસરે સત્પુરુષોનો યોગ બળ જગત.